એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરીશું અર્વાચીન ગુજરાતી સાહિત્યના વલણો વિશે, ખાસ કરીને શૈલીઓ કેવી રીતે બદલાઈ, કેવા નવા સ્વરૂપો આવ્યા અને શું પડકારો ઊભા થયા એના પર. આપણી પાસે એક વિશ્લેષણાત્મક લેખના અંશો છે જે આ સમયગાળા પર સરસ પ્રકાશ પાડે છે. આમ તો ઘણો ગતિશીલ સમયગાળો હતો, પણ થોડો ગૂંચવણ ભર્યો પણ ખરો. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ સાહિત્યિક યુગમાં શૈલીઓમાં કેવા ફેરફાર થયા, કયા નવા પ્રયોગો થયા અને કયા સંઘર્ષો ઉદ્ભવ્યા. વિવેચકોએ આ બધાને કઈ રીતે જોયું? ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ.
બરાબર. અને આ સમયગાળો ખરેખર નોંધપાત્ર છે, કેમ કે અહીં સાહિત્યિક સ્વરૂપો સ્થિર નહોતા એમ કહી શકાય. એક તરફ ખૂબ ઝડપી ફેરફારો દેખાય છે, લેખમાં જેને ત્વરિત પરિવર્તનો કહ્યા છે એ, પણ બીજી જ બાજુ એ જ પ્રયોગોનું પાછું પુનરાવર્તન પણ થતું રહ્યું. એટલે આ એક રસપ્રદ દ્વંદ્વ છે, ખરું ને, જેના પર આપણે ધ્યાન આપીશું.
હા, એ જ વાત, એકદમ સાચી વાત. એક તરફ ઝડપી બદલાવ અને બીજી તરફ એ જ ચીલાચાલુ પુનરાવર્તન. લેખની શરૂઆત જ આ ત્વરિત પરિવર્તનો અને પુનરાવર્તનોની વાતથી થાય છે, પણ મને એ સવાલ થાય છે કે આટલા ઝડપી ફેરફારો થઈ રહ્યા હતા ત્યારે વિવેચકો શું કરતા હતા? એ લોકો આ નવીનતાને પકડી શક્યા, સમજી શક્યા?
ત્યાં જ થોડી ગૂંચ છે. લેખમાં એવો ઇશારો છે કે વિવેચકો ઘણીવાર કોઈ એક ચોક્કસ સિદ્ધાંત પદ્ધતિને જ વળગી રહેતા હતા, મતલબ કે કોઈ એક વિચારધારા કે માળખું પકડી રાખતા, અને એના કારણે એમનું મૂલ્યાંકન ક્યારેક સિદ્ધાંત જડ બની જતું, જાણે સિદ્ધાંત કૃતિ કરતાં વધુ મહત્વનો થઈ ગયો હોય.
સિદ્ધાંત જડ એટલે કે પછી?
એટલે પછી લેખ મુજબ એમની સમીક્ષામાં ક્યારેક પેલી સહાનુભૂતિનો અભાવ દેખાતો અને કેટલીક વાર તો અપ્રામાણિક પણ લાગતી હતી એમની વાત.
ઓહો, અપ્રામાણિક, આ તો બહુ મોટો શબ્દ છે. એનો મતલબ શું? એમ કે પૂર્વગ્રહથી લગતા હતા, કે પછી લેખમાં પેલો અસાહિત્યિક કાકુઓ જેવો શબ્દ પણ છે, એ શું છે?
હા, અસાહિત્યિક કાકુઓ, એનો અર્થ કદાચ એવો કરી શકાય કે વિવેચકો કૃતિના સાહિત્યિક ગુણદોષને બાજુ પર મૂકીને બીજી બાબતો પર વધુ ધ્યાન આપતા હતા, જેમ કે લેખકની વિચારધારા શું છે, કે એની સામાજિક સ્થિતિ શું છે, અથવા તો પોતાની અંગત પસંદ નાપસંદ. એટલે એમનો સૂર સાહિત્યિક રહેવાને બદલે કંઈક બીજો જ બની જતો.
અચ્છા, લેખ એવું પણ સૂચવે છે કે કદાચ પંડિત યુગથી જ સાહિત્ય સાથે સીધો નિખાલસ સંવાદ ટાળવાની વૃત્તિ રહી છે અને પરંપરા અહીં પણ કદાચ ચાલુ રહી.
સમજાયું. એટલે વિવેચન પણ પોતાની મર્યાદાઓ સાથે જજુમી રહ્યું હતું, પણ સાહિત્ય સ્વરૂપો પોતે એમનું શું થયું? પહેલાં તો બધું સ્પષ્ટ હતું ને, નવલકથા, ટૂંકી વાર્તા, કવિતા, બધાના ઘર નક્કી હતા. પણ લેખ કહે છે કે સ્વરૂપોની બાંધેલી દૃઢ વ્યાખ્યાઓની ભેખડો તૂટી પડવા માંડી. આ કઈ રીતે થયું? શું ખરેખર કોઈ સર્જનાત્મકતાનો મોટો ઉભરો હતો? જુઓ, લેખક અહીં થોડું સાવચેત રહેવાનું કહે છે. આને સીધે સીધું ચૈતન્યનો પ્રબળ ઉત્કર્ષ કે કોઈ મોટી ક્રાંતિ ગણી લેવાની ઉતાવળ ન કરવી જોઈએ, પણ એના કારણો સમજવા જેવા છે. એક મોટો પ્રભાવ હતો કવિતાનો. કવિતાની જે તાકાત છે, ભાષાની સૂક્ષ્મતા, અભિવ્યક્તિની છૂટ, બંધનો તોડવાની વૃત્તિ, એણે ગદ્યકારોને બહુ આકર્ષ્યા.
હા, એ વાત તો સાચી દેખાય છે. એ તો જેમ કે ટૂંકી વાર્તામાં કવિતા ઘૂસી ગઈ. સ્ત્રોતમાં પણ લખ્યું છે કે ટૂંકી વાર્તા એટલે એક ઉર્મિકણ. આ વિચારનો લાભ લઈને કેટલાય વાર્તાના નામે જાણે ઉર્મિકાવ્યો જ લખ્યા. અને નવલકથામાં પણ એવું જ ને. શ્રીકાંત શાહની અસ્થિનું ઉદાહરણ આપ્યું છે, કાવ્યાત્મક ભાષા અને શૈલીનો પ્રયોગ.
બરાબર. પણ અહીં એક મહત્વનો મુદ્દો એ છે કે કાવ્યતત્વનો ઉપયોગ કેટલો યોગ્ય છે. લેખક ઇશારો કરે છે કે એ કૃતિના મૂળ માનવ સંદર્ભ સાથે સુસંગત હોવું જોઈએ. જો એને ખાલી ઉપરથી ચોંટાડવામાં આવે તો એ કૃતિને નબળી પાડી શકે છે. પણ હા, એ વાત સાચી કે એ સમયની નવલકથાઓમાં કાવ્યમય વાતાવરણ હતું. પેલી વસ્તુગૂંથણીની શિથિલતા, એટલે કે વાર્તાનું માળખું ઢીલું પડવું, કાળયોજનામાં વ્યુતક્રમ એટલે સમય આગળ પાછળ થવો, અને પાત્રોની અસ્પષ્ટતા, આ બધું કવિતાના પ્રવેશ માટે જાણે રસ્તો કરી આપતું હતું.
એટલે ગદ્યના લેખકો કવિતા તરફ વળ્યા, પણ ખુદ કવિતા ક્યાં જઈ રહી હતી? એમાં પણ ફેરફારો તો થયા જ હશે ને?
થયા જ હતા, મોટા ફેરફારો. કવિતા પણ એક મોટા મંથનમાંથી પસાર થઈ રહી હતી. સામૂહિક માધ્યમો, લોકોના પ્રતિભાવો, બધું બદલાયું. પેલી શિષ્ટ સંસ્કૃત જેવી ભાષાનો આગ્રહ ઓછો થયો, છંદોનું વૈવિધ્ય ઘટ્યું અને ભાવનાઓનું પોપટિયું ઉચ્ચારણ વધ્યું, એટલે કે ઘસાયેલી ઉપર છલ્લી લાગણીઓનું રટણ. જાણે તાજગી નહોતી રહી, કંઈક નવું જોઈતું હતું.
અને ત્યારે જ પેલો પશ્ચિમનો પવન આવ્યો.
હા, બરાબર એ જ સમયે યુરોપ અને અમેરિકાના આધુનિક કવિઓનો પરિચય થયો, ખાસ તો અનુવાદો દ્વારા. એનાથી કલ્ટ પોએટ્રીનો તબક્કો આવ્યો, એવી કવિતા જે બહુ ઓછા લોકો સમજી શકે. છંદ તૂટ્યા, અછાંદસ આવ્યું, પણ લેખક કહે છે એમ એ સ્વતંત્રતા પચાવવી અઘરી હતી. શરૂઆતમાં અછાંદસના પોતાના લયની વાતો થઈ, પણ પછી એમાં એકવિધતા આવી ગઈ, વાચાળતા વધી, મતલબ બિનજરૂરી શબ્દોનો ભરાવો. લેખક કહે છે કે આપણને કોઈ એલન ગિન્સબર્ગ જેવો કવિ ન મળ્યો જે વાચાળતાથી પણ કંઈક ધારદાર કહી શકે.
લેખમાં એક ધારદાર ટિપ્પણી પણ છે કે જ્યારે નવી શૈલી ખાલી ફેશન માટે, હોંસાતુસી માટે વપરાય, પણ એમાં કોઈ કલાત્મક હેતુ, પેલું એસ્થેટિક ફંક્શન ન હોય, ત્યારે એ ખાલી અળવિતરાપણું બની રહે છે, ખાલી ચોંકાવવા માટે કરેલું કામ. પછી તો ભાષામાંથી અર્થ જ કાઢી નાખવાની વાત. શબ્દો હોય પણ અર્થ નહીં, નિરર્થક પુનરાવર્તનો, પ્રલાપો. જાણે એવી ભાષાની રાહ જોવાતી હતી જે એકદમ તાજી હોય, અ ન્યૂ લિંગ્વિસ્ટિક વર્જિનિટીવાળી.
સાચી વાત.
અને પ્રતીક કલ્પન, પુરાણ કલ્પનનો પણ એટલો બધો ઉપયોગ થયો કે અતિરેક લાગવા માંડ્યો. ક્યાંક તો એ દુષ્ટતા સુધી પહોંચી ગયો, જાણે પ્રતીકોથી દુનિયાની કોઈ મૂળભૂત એકતા સાબિત કરી દેવી હોય. પણ પછી એની સામે વિરોધ પણ થયો, જો કે વિવેચનમાં એ વિરોધનું કોઈ સ્પષ્ટ કારણ ન મળ્યું. લેખક ફ્રોઇડનો ઉલ્લેખ કરીને કહે છે કે આપણને કન્ડેન્સેશનની જરૂર હતી, જ્યાં એક જ પ્રતીકમાં ઘણા અર્થ સમાયેલા હોય, પણ આપણે સબસ્ટિટ્યુશનમાં ભટકી ગયા, એકને બદલે બીજું મૂકી દેવાની સહેલી રીતમાં.
આ સિવાય કવિતામાં બીજું શું આવ્યું? કયા પ્રવાહો હતા?
તળપદી ભાષાનો ઉપયોગ વધ્યો. પેલો ઇન્દ્રિય વ્યત્યય, એટલે એક ઇન્દ્રિયના અનુભવને બીજાના શબ્દોમાં કહેવું, જેમ કે તીખી ગંધ. અલંકારોમાં મુક્ત સાહચર્ય આવ્યું. લોક સાહિત્યના સ્વરૂપો, મરસિયા, ફટાણા, એ બધાનો ઉપયોગ થયો. લાંબી રચનાઓ પણ લખાઈ. પણ અંતે તો લેખકનો સૂર એવો છે કે થોડા અપવાદોને બાદ કરતા મોટાભાગના કવિઓ પાછા પુનરાવર્તનમાં જ સરી પડ્યા. યુગના જે વિરોધો હતા, જે જટિલતા હતી, એને ભાષામાં ઓગાળવાનું કામ જાણે અધૂરું રહી ગયું. અને આ બધા પ્રયોગો પછી અંતે શું થયું કવિતાનું?
એક મોટો વળાંક આવ્યો. લેખક નોંધે છે કે કવિઓને લાગ્યું કે તેઓ શ્રોતાઓથી અલગ પડી ગયા છે. પ્રયોગશીલતા કદાચ સામાન્ય વાચકથી દૂર લઈ ગઈ. આ ખાલીપો એમને સાલ્યો એટલે તેઓ પાછા ફર્યા. રોમેન્ટિક ગીતો અને ગઝલો લઈને શ્રોતાઓનું મનોરંજન કરવા એમની વચ્ચે આવ્યા. આ એક મોટો પલટો હતો, પ્રયોગશીલતાથી ફરી લોકપ્રિયતા તરફ.
વાહ, કવિતાની સફર તો ખરેખર ઉતાર ચડાવ ભરેલી રહી. હવે નાટકની વાત કરીએ, શું ત્યાં પણ પશ્ચિમનો પ્રભાવ હતો કવિતાની જેમ?
હા, બિલકુલ. ધંધાદારી રંગભૂમિ થોડી સજીવન થઈ એટલે કેટલાક સર્જકો નાટક તરફ વળ્યા, અને એમના પર પેલા યુરોપના આયોનેસ્કો, બેકેટ, પિન્ટર, આલ્બી જેવા નાટ્યકારોનો સ્પષ્ટ પ્રભાવ હતો. ખાસ કરીને એબ્ઝર્ડ નાટકો, જીવનની અતાર્કિકતા, નિરર્થકતા બતાવતા નાટકો, એની ચર્ચા અને પ્રયોગો શરૂ થયા.
એનાથી કંઈ નવું ઉમેરાયું? પ્રયોગશીલતા આવી.
હા, આવી પ્રયોગશીલતાને જગ્યા મળી. હેપનિંગથી લઈને શેરી નાટક સુધી ઘણા પ્રયોગો થયા. પણ લેખકનો સૂર અહીં પણ થોડો ટીકાત્મક છે. તેઓ માને છે કે આ બધી પ્રયોગ કરવાની અદમ્ય એષણા, એટલે કે તીવ્ર ઈચ્છા, અંતે તો કોઈ જાણીતા નાના એવા નૈતિક બોધને રજૂ કરવા માટે જ વપરાઈ.
એટલે કે મોટી વાત ન થઈ શકી.
બરાબર. જે વ્યવસાયિક રંગભૂમિ હતી એને પડકારવાને બદલે નાટ્યકારો પોતાની અનુકૂળતાએ લખવા લાગ્યા. ભાષાને નવું પોત આપવાની જે આશા હતી એ લેખકના શબ્દોમાં વાંજણી રહી, ફળી નહીં. એટલે નાટકમાં પણ પ્રયોગો અધૂરા રહ્યા. હવે નવલકથા, એની સ્થિતિ માટે તો લેખકે બહુ જ વિચિત્ર સરખામણી કરી છે. હૃદયરોગથી પીડાતા છતાં લાંબુ જીવી જનારા દર્દી જીવી. આનો શું મતલબ કાઢો?
આ સરખામણી જ બધું કહી દે છે. નવલકથાની સ્થિતિ કઠડી રહી હતી, પણ એ ટકી રહી હતી. લેખક નોંધે છે કે સતત એના અંતની વાતો થતી હતી. કોઈ કહે કે ફિલ્મ ટીવી આવી ગયા એટલે નવલકથા પૂરી, કોઈ કહે કે વિવેચકો જ એની ભ્રૂણ હત્યા કરે છે એટલે કે એને વિકસવા જ નથી દેતા.
ભ્રૂણ હત્યા, હા, શરૂઆતમાં જ ટીકા કરીને પતાવી દે છે. લેખક એને મહાકાવ્યના લોપ અને નવા માધ્યમોના ઉદય વચ્ચેના ગાળાહી નિપજ ગણે છે.
પણ એમાંય પ્રયોગો તો થયા હશે ને 1956 પછી?
હા, થયા. નવી હવા આવી, ખાસ કરીને કવિઓ નવલકથા તરફ વળ્યા, કદાચ વધુ લોકો સુધી પહોંચવા. એમાં બે પ્રકારના પ્રયાસો દેખાયા. કેટલાકે ભારેખમ કૃતક ગાંભીર્યથી દાર્શનિક સમસ્યાઓ બતાવવાનો પ્રયત્ન કર્યો, તો કેટલાકે કવિતાના રંગે રંગાયેલી કાવ્યનું અસ્તર વાપરીને મુલાયમ રચનાઓ આપી.
આનાથી નવલકથામાં શું ફેર પડ્યો? કઈ સુધારો આવ્યો?
લેખક સ્વીકારે છે કે કલા સંયમ આવ્યો, ભાષા પ્રત્યે સભાનતા વધી, બિનજરૂરી વર્ણનો ઓછા થયા. પણ એક મોટી મર્યાદા એ રહી કે લેખકો અનુભવને કોઈ ચોક્કસ કલાત્મક માળખામાં, સ્ટ્રક્ચરમાં ઢાળવાને બદલે પોતાના વ્યક્તિત્વનું જ પ્રસારણ વધુ કરતા રહ્યા.
એટલે કે આત્મકથનાત્મક જેવું.
હા, કંઈ કેવું, જાણે નવલકથા પોતાના વિચારો ફેલાવવાનું સાધન હોય. અને બીજો મુદ્દો એ પણ છે કે પશ્ચિમની નવલકથાઓ કદાચ ઓછી વંચાય કવિતા કે નાટકની સરખામણીમાં.
અને પેલી વાત કે ઘણા લેખકો એકાદ નવલકથા લખીને અટકી ગયા.
હા, એવો ઉલ્લેખ છે. પહેલી કૃતિ તો માર્ગ શોધવાનો પ્રયાસ હોય, પણ પછી પરિપક્વ કૃતિઓ રચવાનું ઘણા માટે ન બન્યું. એટલે ઘણી રચનાઓ અનુભવને રૂપની શિસ્તમાં ઢાળ્યા વગર જાણે નવલકથા લખવાના ટાંચણ જેવી જ રહી ગઈ, કાચી નોંધ જેવી.
ઓહો.
અને આ બધાની વચ્ચે બીજી બાજુ શું થયું? તો કે અસાહિત્યિક મનોરંજનાત્મક વાર્તાઓનો રાફડો ફાટ્યો. લોકપ્રિય પણ સાવ હલકી કક્ષાની વાર્તાઓ ધૂમ લખાવવા માંડી.
એટલે નવલકથાની સ્થિતિ પણ બહુ સારી નહોતી. છેલ્લે ટૂંકી વાર્તા, એમાં શું હતું? શરૂઆતમાં તો એમાં બહુ જોર હતો ને પ્રયોગોનો.
હા, શરૂઆતમાં ઘણો જુવાળ હતો. ચમત્કારિક સહોપસ્થિતિઓ, પેલું મલ્ટીફોકલ ટાઈમ, કપોલ કલ્પિતનું નિરૂપણ, અને ખાસ તો ઘટના તત્વનો હરાસ. એટલે વાર્તામાંથી બનાવ ઓછા કરીને મનોસ્થિતિ પર ભાર મૂકવો, આ બધું આવ્યું. પણ લેખક કહે છે કે એ જુવાળ હવે ઓસરતો લાગ્યો.
એટલે ત્યાં પણ પુનરાવર્તન, એ જ ઘરેડ.
અહીં કંશે એવું જ. લેખક નોંધે છે કે જૂનો ઢાંચો રાખીને ખાલી ઉપરથી નવા રંગ લગાવીને નવીન દેખાવાના મરણિયા પ્રયત્નો થતા રહ્યા. ટૂંકી વાર્તામાં મહાકાવ્ય જેવી ઊંડાઈ લાવવાનો પડકાર મોટાભાગે ઝીલાયો નહીં. પણ સારી વાત એ હતી કે પેલી ઓ હેન્ડ્રી જેવી અંતે ચોંકાવી દેતી વાર્તાઓની પકડમાંથી છૂટ્યા, અને કૃતક લાગણીવેડાનું વળગણ ઓછું થયું, બનાવટી ભાવુકતા ઓછી થઈ, થોડી સૂક્ષ્મતા આવી. આટલું સારું કહી શકાય.
તો લગભગ બધા જ મુખ્ય સ્વરૂપોમાં પ્રયોગો થયા, સંઘર્ષ થયા, અને ક્યાંક ને ક્યાંક ગાડી અટકી ગઈ હોય એવું લાગે છે. શું લેખક આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો બતાવે છે?
લેખના અંતમાં થોડો આશાવાદ છે. ભાષા વિજ્ઞાન, શૈલી વિજ્ઞાન, ફિનોમિનોલોજી જેવા નવા અભ્યાસ ક્ષેત્રોનો ઉલ્લેખ છે. લેખક આશા રાખે છે કે સાહિત્યને સમજવા અને એનું વિશ્લેષણ કરવા માટે આ નવા દૃષ્ટિકોણ અને સાધનો કદાચ ઉપયોગી થશે. કદાચ આ જૂની સિદ્ધાંત જડતામાંથી બહાર નીકળવામાં મદદ કરે.
સરસ. તો આખી ચર્ચા પરથી જો આપણે આધુનિક ગુજરાતી સાહિત્યના આ તબક્કાના મુખ્ય તારણો કાઢવા હોય શ્રોતાઓ માટે, તો શું કહી શકીએ?
હા, ચોક્કસ. મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. પહેલું, ઝડપ અને પુનરાવર્તનનો વિરોધાભાસ. ફેરફારો બહુ ઝડપથી આવ્યા, પણ સાથે એ જ વસ્તુઓનું અનુકરણ અને પુનરાવર્તન પણ ચાલ્યું, નવીનતાની સાથે જડતા. બીજું, કવિતાનો કેન્દ્રીય પ્રભાવ. કવિતાની અસર ગદ્ય પર, ખાસ કરીને ટૂંકી વાર્તા અને નવલકથા પર બહુ ઊંડી હતી, ક્યારેક સાલી, ક્યારેક મૂળ વાતના ભોગે. ત્રીજું, પશ્ચિમી પ્રભાવ અને અધૂરું આત્મસાથીકરણ. પશ્ચિમનો પ્રભાવ દેખીતો હતો, ખાસ કરીને કવિતા અને નાટકમાં, પણ એને પૂરેપૂરો પચાવીને મૌલિક સર્જનમાં ઉતારવામાં મુશ્કેલી પડી. ચોથું, સ્વરૂપ અને અનુભવનો સંઘર્ષ. સર્જકો સમયના જટિલ અનુભવોને નવા સ્વરૂપમાં કહેવા મથ્યા, પણ ઘણીવાર કાં તો સ્વરૂપ બનાવટી લાગ્યું અથવા અનુભવ છીછરો રહી ગયો, કાં તો પાછા પરંપરામાં જતા રહ્યા. પાંચમું, વિવેચન અને સર્જન વચ્ચેનું અંતર. વિવેચન ઘણીવાર બદલાતા પ્રવાહો સાથે કદમ મિલાવી શક્યું નહીં, સિદ્ધાંતોમાં કે પૂર્વગ્રહોમાં અટવાયું. અને છઠ્ઠું, શ્રોતા વાચક સાથેનો સંબંધ. સર્જકો પહેલા વાચકોથી દૂર થયા, પણ પછી ખાસ કરીને કવિઓ અને નાટ્યકારોએ ફરી એમની સાથે જોડાવાનો પ્રયાસ કર્યો, ભલે થોડી બાંધછોડ કરવી પડી હોય.
બરાબર, આ બધા મુદ્દાઓ ખરેખર એ સમયની જટિલતા બતાવે છે. અને અહીંથી આગળ વિચારવા માટે એક સવાલ મનમાં આવે છે કે શું આ અર્વાચીન ગુજરાતી સાહિત્ય આ બધા પ્રયોગોને મથામણ પછી પોતાના યુગની જે સંકુલતા હતી, સમયની ઝડપ, બદલાતો સમાજ, ટેકનોલોજી, આ બધાને સમાવી શકે એવી કોઈ મજબૂત, અર્થપૂર્ણ મિથ કે કોઈ મોટું કથાનક રચી શક્યું? અથવા શું આપણે હજુ પણ એ જ સ્વરૂપના પ્રયોગો અને પુનરાવર્તનોના ચક્કરમાં જ છીએ? આ એક મોટો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ ભવિષ્ય આપશે. આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને ખૂબ જ રસપ્રદ ચર્ચા માટે આપનો આભાર.
મને પણ ખૂબ મજા આવી, આભાર. આ વિષય પર નવેસરથી વિચારવાની તક મળી.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.